જે ન દેખાતું હોય એને જોવા માટે દ્રષ્ટિમાં કઈક ફેરફાર કરવો પડે. અક્ષર ન દેખાતા તો હોય તો ચશ્મા પહેરી અને દ્રષ્ટિને સશક્ત કરવી પડે, અને કદાચ દ્રષ્ટિ નબળી હોય તો આંખમાં કઈક ઔષધ આંજીને એને તેજસ્વી બનાવવી પડે. ન વંચાતી વસ્તુને વાંચવા માટે જેમ ચશ્માનો આધાર લેવો પડે એટલે વંચાય, એમ જે અલક્ષ છે, જે લક્ષમાં આવતું નથી, તે જે છે છતાંય દેખાતું નથી, તે જે જાણવા છતાંય સમજાતું નથી, તે એનું નામ છે અલક. અલક્ષ્ય અપભ્રંશ થયો અલખ. તો એ અલખને નિરખવા માટે, એને પરખવા, એની અનુભૂતિ કરવા માટે, અલખને નિરખવા એટલે આત્માનુભૂતિ કરવા માટે, આત્મા કેવી રીતે ઓળખી શકાય? ઉંમર થઈ હોય, આંખ નબળી પડી હોય, વાંચવું હોય તો કેવી રીતે વાંચી શકાય? દ્રષ્ટિમાં વિશિષ્ટ ફેરફાર કરવો પડે, ઉમેરો કરવો પડે, ચશ્મા પહેરવા પડે, એમ આત્માની અનુભૂતિ કરવા માટે અલક્ષને અનુભવવા. આ શરીરમાં એ ચેતના છે છતાંય દેખાતી નથી. જો દેખાતું જ નથી તો એને સત્ય કેવી રીતે મનાય? છતાં એનો સ્વીકાર કરીએ છીએ, નથી દેખાતું છતાં. દૂધમાં ઘી દેખાતું નથી છતાંય દૂધમાં ઘીનો સ્વીકાર આપણે કરીએ જ છીએ, દેખાતું નથી ના તોય છે. એમ આ શરીરમાં આત્મા ક્યાંય દેખાતો નથી છતાંય શરીરમાં આત્મા છે, એની અનુભૂતિ કરીએ તો ખબર પડે. કે જેમ ફળમાં મીઠાશ છે, ફળ જોઈ શકાય છે પણ મીઠાશ જોઈ શકાતી નથી, પણ એને જ્યારે ખાઈએ, એનો અનુભવ કરીએ, ત્યારે મીઠાશનો ની સમજ પડે કે આને ગળું કહેવાય, આને મીઠું કહેવાય. એમ આપણી દ્રષ્ટિ જે છે, બહિર્મુખ છે, એને અંતર્મુખ કરવી પડે. જ્યાં આત્મા છે એ તરફ દ્રષ્ટિ કરવી પડે એને નિરખવા માટે, એને ઓળખવા માટે. પણ આપણી દ્રષ્ટિ જ બહિર્મુખ છે, મન પણ બહિર્મુખ છે, એને કારણે આપણા પોતાના સ્વરૂપને, આત્માને આપણે જોઈ શકતા, નિહાળી શકતા, સમજી અનુભવી શકતા નથી. એટલે એને અલક્ષ કહે. એ આંખથી જોઈ શકાતો નથી, કાનથી એ સાંભળી શકાતો નથી, હાથ પગથી એ સ્પર્શ કરી શકાતો નથી, એ સ્વાદથી ચાખી શકાતો પણ નથી, નાકથી એની ગંધ પણ લઈ શકાતી જ નથી, આવતી જ નથી. હવે બધી ઇન્દ્રિયો કામે લાગી જાય પોતપોતાની શક્તિ પ્રમાણે, છતાંય એકેય ઇન્દ્રિયને એની પોતાની કામગીરીના વર્તુળ ક્ષેત્રની અંદર એ બાબતનો પરિચય એને થાય જ નહીં, એનું નામ અલક્ષ. પાંચેય ઇન્દ્રિયો ગમે એટલો પ્રયત્ન કરે તો પણ એને અનુભવાય જ નહીં, ઓળખાય જ નહીં. કારણ આત્મા એ ઇન્દ્રિયોનો વિષય નથી. આત્મા ઇન્દ્રિયોનો વિષય નથી. જેમ કોઈને રસોઈ બનાવતા સહેજે ના આવડતું હોય અને એને રસોડામાં બેસાડી એક ચાલ કર જોઈ, કશું ના કર, કેમ કે મને આવડતું જ નથી. એમ પાંચેય ઇન્દ્રિયો છે ખરી, પણ આત્માને ઓળખવા માટેનો એ એમનો વિષય નથી. ઓળખી જ ના. જેને બાજરીનો રોટલો હાથે ઘડીને ટીપીને કલાડીમાં શેકતા જ ના આવડતો હોય એને બેહાડો જોઈએ, છાણું થાપી જશે નાખશે તો એનો એનો સ્વાદે છાણા જેવો જ છે, એનો હાથથી ઘડ્યા જેવો કહણ્યા જેવો સ્વાદ આવવાનો જ નહીં. કેમ કે રોટલો બનાવવાનો એની આવડત નથી, એનો વિષય નથી. એમ પાંચેય ઇન્દ્રિયોને આત્મા જોવાની એનામાં આવડત એ નથી ને એમનો વિષય નથી. તો એ અલક્ષ એને નિરખવો હોય, એને અનુભવવો હોય તો શું કરવું પડે? આંખ ઉલટી ભઈ, અંતર્મુખતા કેળવવી પડે. દ્રષ્ટિ જે બહિર્દ્રષ્ટિ છે એને આંતરદ્રષ્ટિ કરવી પડે કે મારામાં એ ચેતના છે, છે તો ખરી જ, પણ એનો અનુભવ થતો નથી, એનો પરિચય નથી, એનું સરનામું એની પાસે નથી કે આ ચેતના છે ક્યાં. અમે તો શોધી શોધીને થાક્યા આખા આખા ઘરમાં મકાનમાં, પણ ક્યાંય કેતા ક્યાંય પેલું પાકીટ જેમ ના જડે એમ આખા શરીર ની અંદર એટલે આત્મચેતના ના જડે. ક્યાં હશે? છેક ઉપરથી પગના અંગૂઠાના છેક ટોચ સુધી જોયા, પગથા અંગૂઠાથી માંડીને છેક શિખર સુધી, પણ ક્યાંય દેખાયો જ નહીં. અલક્ષ એની અનુભૂતિ કરવા માટે આપણી દ્રષ્ટિને બદલવી. ભગવાને અર્જુનને વિરાટ સ્વરૂપના દર્શન કરાવ્યા પોતામાં, પણ ભગવાને સ્પષ્ટ કહી દીધું કે અર્જુન આ તારી ચર્મચક્ષુ એ જરાય કામ નહીં લાગે. દિવ્યમ દદામિ રે ચક્ષુ, હું તને દિવ્ય દ્રષ્ટિ આપું છું, આંતરદ્રષ્ટિ આપું છું, એના વડે સમગ્ર વિશ્વનું મારું સ્વરૂપ એને તું જોઈશ. બાકી આ ચામડાના મહેલની અંદરની આંખો એ તું મને નહીં ઓળખી શકું, નહીં જોઈ શકું, નહીં સમજી શકું. એને માટે તો દિવ્ય ચક્ષુ દિવ્ય દ્રષ્ટિ જોઈશ. વિરાટ સ્વરૂપના દર્શન જેને જેને કર્યા એને દરેકે દરેકને ભગવાને દિવ્ય દ્રષ્ટિ આપી. દિવ્ય એટલે પવિત્ર, બિલકુલ સાફ શુદ્ધ, સહેજ પણ કચરાવાળી નહીં, મેલી નહીં, દાગવાળી નહીં. દિવ્ય દ્રષ્ટિ આપી, અલૌકિક. અને દિવ્ય દ્રષ્ટિ જયારે પ્રાપ્ત થાય ને ત્યારે જ સમગ્રમાં સર્વત્ર ઈશ્વરના દર્શન થાય. સર્વત્ર સમદર્શન, બધે સમાન જો. અને એ રીતે ભગવદ પ્રિયતા પ્રાપ્ત કરવાની, આત્માન આત્મપ્રિયતા, આત્માની પ્રિયતા કે આ આત્મા મારું છે, આત્મા એ જ હું છું, આત્મા એ જ મારું સ્વરૂપ છે, એવી દ્રઢતા મક્કમપણે કે હું શરીર નથી જ નથી જ નથી જ, હું શરીર નથી, હું તો આત્મા છું, હું જન્મ્યો નથી, હું મરવાનો નથી. આવું સતત અંદર ચિંતન થયા કરે, વિચારો ચાલ્યા કરે, મને કોઈ મારી નથી શકતું, મને કોઈ બાળી શકતું નથી, મને કોઈ મીટાવી શકતું નથી, હું તો જે છું તે જ છું, અમર છું, એ આત્મચેતના. આ રીતે દિવ્ય સમજણ દ્વારા, દિવ્ય દ્રષ્ટિ દ્વારા એ આત્માનુભૂતિ થઈ શકે છે. ભગવાન શિવને પણ ત્રિનેત્ર કહ્યા છે, અને ત્રિલોચનને જ્યારે એને નમન કર્યા ત્યારે નમો વર્ષિષ્ઠાય, આવા શ્રેષ્ઠને હું વંદન કરું છું. વર્ષિષ્ઠ એટલે શેઠમાં શેઠ, શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ. નમો વર્ષિષ્ઠાય ત્રિનયન યવિષ્ઠાય, કેમ કે એને એની દ્રષ્ટિ ત્રણ ગણી છે. ત્રિનયન જેની દ્રષ્ટિ વધારે ઊંચામાં ઊંચી હોય ત્રીજા જ્ઞાન નેત્ર થી જે પણ જોઈ શકતો હોય એ વધારે શ્રેષ્ઠ છે. એમ શ્રેષ્ઠતા પ્રાપ્ત થાય ત્યારે કે માણસની પાસે દ્રષ્ટિ પૂરો હોય, દ્રષ્ટિ જોઈને આગળ વધે. ચાણક્ય કહ્યું દ્રષ્ટિ પૂતમ નસેત પાદમ વસ્ત્ર પૂટમ પીવેત જલમ, પાણી ગરણાથી ગાળીને પાણી પીવું અને દ્રષ્ટિથી તપાસીને આગળ પગલું કરવું. તો ભગવાન શિવને આવા શ્રેષ્ઠ કયા? કેમ? એમની પાસે ત્રીજી દ્રષ્ટિ પણ છે, બે આંખની ત્રીજી આંખ, અને એ આંખ ઉલટી ભઈ એ જયારે આંખની દ્રષ્ટિ અંતર્મુખતાની થાય ત્યારે જ આત્માનુભૂતિ થઈ શકે છે કે મારામાં જે ચેતના છે તે જ હું છું. આ શરીર તો હાડકા ચામડા મળ મૂત્ર લોહીનું ભરેલું છે, બધા દ્વારોમાંથી બહાર શું આવે છે? દુર્ગંધી ને કચરો સિવાય. તો કચરા પેટી કહીએ કે અંદર કચરો તૈયાર થવાનું આ મશીન છે, જ્યાંથી કાઢો ત્યાંથી કચરો જ મળશું. જેમ કોઈ મશીન ની અંદર બધું તૈયાર કરીને નાખીને કરીએ તો અંદરથી સરસ મજાની વસ્તુ તૈયાર થઈને બહાર આવે, કેટલી સરસ થઈ છે. ગમે તે અંદર વસ્તુઓ નાખો, રો મટીરિયલ નાખો, પણ બહાર તૈયાર થઈને વસ્તુ સરસ, કેટલી સરસ. આઈસ્ક્રીમ ની કોઠીમાં દૂધ નાખો, ખાંડ નાખો, અંદર જે કઈ બીજા બદામ પિસ્તા કે ફળ નાખો અને પછી એને પ્રોસેસ કરી બહાર કાઢો, સરસ મજાનું આઈસ્ક્રીમ બહાર આવે. અને આપણે બધી વસ્તુ અંદર નાખો જોઈ, હલાવીન ફેરવીન પચાવીને પછી બહાર બધો ગંદવાળો નરક સિવાય શું બહાર નીકળે છે? નાકમાંથી જુઓ, મોઢામાંથી જુઓ, બધેથી. તો આ શરીરની શરીરમાંથી નીકળવા, એટલે શરીર હું છું જ નહીં, શરીર તો એક મારે રહેવાનું ઘર છે. જેમ આપણે આપણા આપણે રહેવાનું આપણું ઘર સરસ બનાવીએ સુખેથી શાંતિથી સગવડથી રહી શકાય એને સાચવીએ, રંગરોગાણ કરીએ, પડદા કરીએ, બારી બારણા કરીએ અને સાફ સુથરી રાખીએ, એમ આ મારો રહેવાનો બંગલો છે એને સજાવવો પડે, સાફ સુફ રાખવો પડે તો રહેવાની મજા આવે. પણ ગંદકી ભરેલી હોય, અંદર નર્યા રોગો ભરેલા હોય, જરાય જીવવાની ઈચ્છા ન થાય આ બંગલામાં રહેવાની, તો હું શરીર નથી એ ભાવ સતત દ્રઢ થવો જોઈએ. અને શરીર નથી નો ભાવ જયારે દ્રઢ થાય ને ત્યારે જ આત્માની અનુભૂતિ થાય. તો પછી હું કોણ? જો આ શરીર તો કચરો જ છે, ગંદવાડો બનાવવાનું મશીન જ છે, જેટલો ગંદવાડો બનાવો એટલો અંદર નાખે જાઓ નાખે જાઓ, સારામાં સારી ચીજ વસ્તુ નાખો ને. ભગવાને કહ્યું છે આ મશીન કચરો બનાવવાનું મશીન એટલે શરીર. દરેક સારામાં સારી કિંમતીમાં કિંમતી વસ્તુ લઈ લાવો, પછી એને નાખો. મોગામ મોગી 3000 રૂપિયા ડઝનની કેરી લઈ ના હો, અત્યારે ખાવ હવાર ગંદવાડો, તો શરીર છે શું? કચરો બનાવવાનું કારખાનું, નાનું મશીન. જેમ આપણે ઘરમાં ક્રશર લાવીએ, વોશિંગ મશીન લાવીએ, ફ્રીજ લાવીએ ઠંડુ કરવાનું મશીન, એમ આ એક મશીન, બીજું કશું નહીં. પણ આપણે રહેવાનું ઘર એને સાફ સુફ રાખવું, અને આ રીતે સતત માનસિકતા દ્રઢ થાય ને તો જીવભાવ ચાલ્યો જાય આખો ને આખો. આત્મભાવ જ આઈને બેસે, શરીર ભાવ રહેશે છે. હવે શરીરમાં છે શું? રહીએ છે ત્યાં સુધી સાચવવાનું. ભાડાનું મકાન છે, માલિક ખારી કરાવે તે દાડે ખાલી કરી દેવાનું. આ તો તારું ભાડાનું મકાન, પુનિત મહારાજ નોય તારા બાપનું. એવું બીજું એક ભજન છે પુનિત મહારાજ, આ લાલ પીરા બંગલા હો નોય તારા બાપના. આ દેખાય છે બધું તારું નથી, ગમે એટલું મારું મારું કરું ભેગી કરી જઈશ, એક દાડો છોડી દઈ છોડી, અહીંયા નહીં નાખીને જતા રહેવું પડશે, કશું હાથમાં નહીં, કશું જોડે નહીં આવે. તો આ રીતે શરીર ભાવ છોડી અને આત્મભાવ કેળવવાનો, અને એ અલખને એની રખવા. આપણી જીવન દ્રષ્ટિ, આપણી વિચાર શક્તિને બદલી નાખવા. આ શરીર ટકી ટકી કેટલું ટકવાનું, 5, 25, 50 વર્ષ આ સુધી કોઈ ટકી છે? ભગવાન રામ કે કૃષ્ણનું શરીર ટકી છે? આવ્યા ખરા અવતાર લે, બધા પાછા જવું પડે છે. આપણે જેને ઈચ્છીએ છીએ એવા ગયેલા કોઈ શરીર લઈને ફરી પાછા આવ્યા છે? આ પૃથ્વીની આયુષ, એનું આયુષ કેટલું, પૃથ્વીનું કેટલા વર્ષોનું છે? કરોડો વર્ષનું ખરું. હવે એ કરોડો વર્ષની અંદર આપણને 5, 25, 50, 80 વર્ષ જીવવા ન મળે, એ કેટલી ગણતરીમાં? કરોડો વર્ષની અંદર 50 કે 100 વર્ષ કેટલી ગણતરી? ચોમાસામાં સવારે જન્મેલું જીવડું સાંજે લાઈટ ના થાંભલે મરી ગયેલું હોય એવા આપણે, આપણી 50-60 વર્ષની જિંદગીમાં પેલા જીવડા ઓ હવાર તો જન્મ્યા હતા, અત્યારે મરી ગયા, એમ સમસ્ત સૃષ્ટિની દ્રષ્ટિએ જોઈએ, આ પૃથ્વીની દ્રષ્ટિએ, તો એ જીવડાની માફક આપણે પણ એક ક્ષણવારમાં આ જન્મ્યા ને મર્યા, જન્મ્યા ને મર્યા, ત્યાં તો જીવડાની માફક માણસ જન્મ જન્મ. તો આવી જે દ્રષ્ટિ કેળવાય, અને આપણે ભલે ગુમાન ગમે એટલું આમ ગુમાન કે 60 વર્ષ થયા, 65 થયા, 70 થયા, એટલે આ થયા તો કેટલી વસા હતી, દાળમાં શાકમાં હિંગ કેટલી જોઈએ, ઘણી વાર તો અડધી ચપટી નાખી, હવે એટલા મોટા શાકમાં અડધી ચપટી હિંગ કઈ વસાય, વજનમાં આવે ખરું? તો પછી ભલે આપણે ગમે એટલા ગુમાન કરતા હઈએ, આટલા વર્ષ થયા, આટલો આટલો ઉંમરવાળો થયો, પણ એ કઈ વસા, એની ગણતરી કે એનું વજન કેટલું, કશું. જેમ જીવડા હવાર જન્મ્યા હજે મરી ગયા આપણી દ્રષ્ટિ છે, એમ જે બ્રહ્માજી છે એની દ્રષ્ટિ આપણે જીવડા જેવા, એટલે હમણાં જન્મ્યા ત્યારે 2 કલાકમાં છોડી દીધું, જન્મે ખરું મરી ગયું એને 2 કલાક જેવું લાગે, આપણે 80 વર્ષ હોય તો. તો આ દ્રષ્ટિ જયારે કહેવાય ત્યારે શરીર ભાવ જાય કે હું શરીર નથી. ભલે શરીર સ્થૂલ ભાવે ભૌતિક ભાવે બધો વ્યવહાર કરીએ ખાઈએ પીએ બધું સાચું, પણ જયારે ચિંતન ના ભાવે અધ્યાત્મ ના ભાવે જોઈએ, શરીર તો આ છે, બીજું કશું જન્મ્યા છે એટલે જીવવાનું તો છે જ, શરીરના વ્યવહારો કરવાના તો છે જ, એમાં 2 જ વિભાગ પાડી દેવાના, સ્થૂલ ને માટે સ્થૂલની આવશ્યકતા છે, આ શરીર સ્થૂલ છે એના માટે સ્થૂલ બધી વસ્તુઓની જરૂર પડવાની જ છે, ખાવા પીવાની પાણીની કપડાની સુવાની ઘર બારની બધી સ્થૂલ સ્થૂલ સ્થિત પોષાવાનું છે અને ઓળખાવાનું છે, પણ જે સૂક્ષ્મ છે એ સૂક્ષ્મથી જ ઓળખાવાનું છે અને સૂક્ષ્મ વડે જ સમજાવાનું છે. સૂક્ષ્મથી સમજવાનું એટલે શું? સૂક્ષ્મ ચિંતન, એનું ચિંતન કર્યા કરવાનું, કોઈને કહેવાની વાત નથી, મોટા ભૂંગરા મૂકીને લોકોને વાતો કરવાની વાત નથી, સૂક્ષ્મ ચિંતન, સૂક્ષ્મ અચેતનાને પામવા માટેનો એકમાત્ર માર્ગ, એકમાત્ર ઉપાય. સ્થૂલને સમજવા ને પામવા ને પાસવા પાલવા પોષવા માટે ખાવું પીવું પડે, કપડાએ પહેરવા પડે, ઘરે બનાવવું પડે, નોકરી કરવી પડે. સ્થૂલ દ્રષ્ટિએ સ્થૂલ જગત ખોટું નથી, પણ સૂક્ષ્મ દ્રષ્ટિએ સૂક્ષ્મ સાચું છે, ત્યાં આગળ સ્થૂલ ખોટું છે. ચશ્મા બે જણે પહેર્યા હોય, એકના ચશ્મા લીલા રંગના હોય, બીજાના ચશ્મા કાળા હોય, તો કાળા ચશ્મા વાળો કાળું જ જોઈ શકવાનો છે, લીલા ચશ્મા વાળો બધું લીલું જ દેખાવાનું છે. એમ ભૌતિકતા, એ ભૌતિકતાના ચશ્માથી બધું ભૌતિકતા જ સમજાશે, પણ સૂક્ષ્મ ચેતના અધ્યાત્મ દ્વારા સૂક્ષ્મ ચેતના ઓળખી શકાશે. અધ્યાત્મના ચશ્મા પહેરવા પડશે. અલખને નિરખવા આંખ ઓલટી. જય મહારાજ.